શ્રી પંચાસ્તિકાઈ સંગ્રહ ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 21.
મોક્ષ માર્ગના વિષયમાં વિતરાગ પણ એ તાત્પર્ય છે. એ આખા શાસ્ત્રનો સાર છે. પંચાસ્તિકાય સંગ્રહ શાસ્ત્ર પૂરું થાય છે અને આચાર્ય ભગવાન આ શાસ્ત્રનો સાર શું છે એ ઉપસંહારમાં કહે છે. તદ્યથા એમ કહ્યું ને, વિતરાગ પણ છે. વિતરાગ થયો થતો ભવિ જીવ ભાવ સમુદ્રને તરે છે તે આ રીતે એમ કહે છે. યસ્માદ અત્ર શાસ્ત્રે મોક્ષ માર્ગ વ્યાખ્યાન વિશે નિરુપાધિ ચૈતન્ય પ્રકાશ રૂપમ વિતરાગત્વમ એવ દર્શિતમ. તસ્માત કેવલ જ્ઞાનાદિ અનંત ગુણ વ્યક્તિ રૂપ કાર્ય સમયસાર શબ્દ અવિધાન મોક્ષાભિલાષી ભવ્યો અર્હદાદિ વિષય અપી સ્વસંગીતિ લક્ષણ રાગમ મા કરો તો તેન નિરુપરાગ ચિજ્યોતિર્ભાવેન વિતરાગો ભૂતવા અજરમરપદસ્ય વિપરીતમ. જાતિ જરા મરણાદિ રૂપ વિવિધ ચલચરાર કિરણ વિતરાગ પરમાનંદ વિવેક રૂપ સુખ રસા સ્વાદ પ્રતિબંધ પ્રતિબંધક નારકાદિ દુઃખરૂપ ક્ષાર નિરપૂર્ણ રાગાદિ વિકલ્પ રહિત પરમ સમાધિ વિનાશક પંચેન્દ્રિય વિષય આકાંક્ષા પ્રવૃત્તિ સમસ્ત શુભાશુ વિકલ્પ જાગરૂપ કલ્લોલમાલા વિરાજિતમ અનાકુલત્વ લક્ષણ પારમાર્થિક સુખ પ્રતિપક્ષ ભૂતમ ભૂત અનાકુલત્વ ઉત્પાદક નાના પ્રકાર માનસ દુઃખરૂપ વડવાનલ શિખા સંદીપીતા અભ્યંતરમ ચ સંસાર સાગરમ ઉત્તીર્ય અનંત જ્ઞાનાદિ ગુણ લક્ષણ મોક્ષમ પ્રાપ્નોતી ઇતિ. શું કહે છે? યસ્માત અત્ર શાસ્ત્રે, તેથી આ શાસ્ત્રમાં મોક્ષ માર્ગના વ્યાખ્યાન વિષયે, મોક્ષ માર્ગના વ્યાખ્યાનનો વિષય ચાલ્યો છે. 104 ગાથાથી જે અધિકાર ચાલ્યો છે એ મોક્ષ માર્ગ નિરૂપણનો વિષય છે. મોક્ષ માર્ગનું જેમાં નિરૂપણ કર્યું છે. કહે છે કે તેથી આ શાસ્ત્રમાં મોક્ષ માર્ગ સંબંધી જે વ્યાખ્યાનનો વિષય ચાલ્યો તે વિષયમાં નિરૂપાધિ ચૈતન્ય પ્રકાશ રૂપમ વિતરાગત્વમ એવ દર્શિતમ. એમાં શું દેખાડ્યું, શું દર્શાવ્યું કે નિરૂપાધિ ચૈતન્ય પ્રકાશ રૂપ વિતરાગપણું કેવું વિતરાગપણું છે? વિતરાગપણું જ દર્શાવ્યું છે. વાત તો બંને કરી છે કે મોક્ષ માર્ગી જીવને શુભ ભાવો કેવા હોય, ગ્રહસ્થ હોય તો એને શુભ ભાવ કેવા હોય, મોક્ષ માર્ગમાં મુનિ હોય તો એને શુભ ભાવ કેવા હોય, એ વાત પણ બતાવી છે. છતાં અહીંયા ઉપસંહારમાં એમ કહે છે કે અમે તો મોક્ષ માર્ગના વિષયમાં વિતરાગપણું જ દર્શાવ્યું છે. અમે રાગ નથી દર્શાવ્યો, શુભ રાગને અમે દેખાડ્યો નથી. કેવું છે વિતરાગપણું? કે નિરૂપાધિ ચૈતન્ય પ્રકાશ રૂપ છે. જીવો સ્વરૂપે આત્મા નિરૂપાધિ ચૈતન્ય સ્વરૂપ છે. એવું એ આત્મામાંથી જે સ્વાભાવિક ધર્મ પ્રગટ થયો તે વિતરાગપણું પણ નિરૂપાધિ ચૈતન્ય પ્રકાશ રૂપ છે. इतले के वितराग भाव मां कोई पण उपाधि भाव हतो नथी। राग नी उपाधि वितराग भाव थी जुदी छे। वितराग भाव छे ते राग नी उपाधि रूप नथी ने वितराग राग छे ते वितराग भाव रूपे नथी। निरुपाधि चैतन्य नो जे प्रकाश छे, शुद्धात्मा नो जे स्वाभाविक रूप छे, एवं वितरागपणू एवं मोक्ष मार्ग ना विषय में दर्शायु छे। इतले के मोक्ष मार्ग छे ते वितराग भाव स्वरूप छे अने एमां रागनी कोई उपाधि होती नथी। शुद्ध चैतन्यनो प्रकाश ए रूप जेनु परिणमन छे એવો મોક્ષ માર્ગ હોય છે એમ મેં આ શાસ્ત્રમાં દર્શાવ્યું છે। તસ્માત તેથી કેવળ જ્ઞાનાદી અનંત ગુણ વ્યક્તિ રૂપ કાર્ય સમયસાર શબ્દ અભિધાન મોક્ષાભિલાષી મોક્ષાભિલાષીનું વિશેષણ છે। આ જે મોક્ષનો અભિલાષી છે કેવળ જ્ઞાન આદિ અનંત ગુણ વ્યક્તિ રૂપ કાર્ય સમયસાર શબ્દથી એને બતાવવામાં આવે છે। શબ્દ અભિધાન, અભિધાન એટલે કેવું, જે મોક્ષમાં કેવળ જ્ઞાન વગેરે અનંત ગુણો વ્યક્ત વ્યક્તિ રૂપ એટલે વ્યક્ત પ્રગટ થયા છે, જેમાં કેવળ જ્ઞાન વગેરે અનંત ગુણો પ્રગટ થયા છે, એવું જે કાર્ય સમયસાર છે એટલે સમયસાર રૂપી કાર્ય થઈ ગયું છે, હવે બાકી નથી, સમયસાર રૂપી કાર્ય જે થઈ ગયું છે એવા શબ્દથી જેને કહેવામાં આવે છે એવો જે મોક્ષ, તે મોક્ષનો જે અભિલાષી છે એટલે જેને સંસારમાંથી છૂટવું છે, છૂટવું છે અને બંધાવવું નથી એમ એનો અર્થ છે, એને અભિલાષી કહે છે। એવો ભવ્ય જીવ અરુંધાદી વિષયોથી સ્વસંગીતિ લક્ષણ રાગ માં કરો તો એવા ભવ્ય જીવે અરુંધ પરમાત્માના વિષયમાં પણ જે રાગનું વેદન છે, વિષયોથી સ્વસંગીતિ લક્ષણ રાગ, રાગનું વેદન લીધું છે, એકત્વ બુદ્ધિનો રાગ એ કરવા જેવો નથી, ન કરો। શું વિષય ચાલ્યો છે આગળ પાછળ કે ધર્મના ક્ષેત્રમાં જે જીવો આવે છે એ બહુભાગ ધાર્મિક વિષયક રાગ કરે છે, પછી અરુંધ ભગવાનને માનનારો અરુંધની ભક્તિનો રાગ કરે છે, શાસ્ત્રમાં પ્રવેશ કરનારો શાસ્ત્રના વાંચન સંબંધી રાગ કરે છે, જ્ઞાનનો ક્ષોભ છે, જેને બુદ્ધિનું બળ છે એ શાસ્ત્રમાં પડે છે, શરીરનું બળ છે કોઈ ક્રિયાકાંડમાં પડે છે, ચાલો આટલા ઉપવાસ કરી નાખીએ, આ પ્રતિજ્ઞા લઈએ, આ વ્રત લઈએ, આટલો સંયમ પાડીએ, ફલાણું કરીએ, આ કરીએ, કોઈ અર્પણતા કરે છે, ભક્તિ કરે છે, ધન બળ હોય છે એ રીતે અર્પણતા કરે છે, ભક્તિ કરે છે, મન બળ હોય છે શાસ્ત્રમાં પ્રવેશ કરે છે, તન બળ હોય છે આ રીતે ક્રિયાકાંડમાં આચરણમાં પ્રવેશ કરે છે, એમ અનેક પ્રકારે ધર્મના ક્ષેત્રમાં રાગ કરનારા જીવો જોવામાં આવે છે। અહીંયા એમ કહે છે કે જો તું ભવ્ય જીવ હો, મોક્ષનો અભિલાષી હો, તો ભવ્ય અને મોક્ષના અભિલાષીઓએ તો અરંતાદિ વિષયમાં પણ રાગ કરવા જેવો નથી। વિતરાગ માર્ગ બતાવો છે ને, તો મોક્ષ માર્ગ તો વિતરાગપણું છે, જો મોક્ષ માર્ગ વિતરાગપણું છે તો પછી રાગ ભગવાનના પ્રત્યે તો કરવો કે ન કરવો આ સવાલ છે। ભગવાનની આજ્ઞા એવી છે કે અમારા પ્રત્યે પણ રાગ કરવો એમ અમે અમારું ફરમાન છે, સ્પષ્ટ વિષય છે અહીંયા, કેમ કે મોક્ષ માર્ગના વિષયમાં એક વિતરાગપણું દર્શાવ્યું છે એમ કહ્યું, तो मोक्ष मार्गी जीव छे ये संपूर्ण वितरागी नहीं होवा थी अथवा तो साधक दशा में रहेलो होवा थी अपूर्ण वितराग छे एटले एने राग पण छे ने अपूर्ण वितरागता पण संपूर्ण वितरागता नथी એટલે બાકીના ભાગે રાગ છે. એ રાગ કેવો હોય છે કે દેવ ગુરુ શાસ્ત્ર વિષયક હોય છે. એ રાગ પણ કરવા જેવો નથી. એ મોક્ષ માર્ગના વિષયમાં સારપણે કહેવામાં આવે છે. શું કીધું કે કેવો જ્ઞાનાદી અનંત ગુણ વ્યક્તિ રૂપ કાય કાર્ય સમય સાર શબ્દ વિધાન મોક્ષ. મોક્ષ કેવો છે કે જેમાં કેવો જ્ઞાનાદી અનંત ગુણની વ્યક્તિ રૂપ કાર્ય સમય સાર છે એવા શબ્દથી જેને કહેવામાં આવે છે એવો જે મોક્ષ તે મોક્ષનો જે અભિલાષી છે એવા ભવિ જીવે અરંતના વિષયમાં પણ રાગનું વેદન કરવા જેવું નથી. રાગનું સ્વસમ વેદન કરવા જેવું નથી એટલે રાગની રૂચિ કરીને રાગને વેદવા જેવો નથી. રાગ તમને આવશે એમ કે છે દેવ ગુરુ શાસ્ત્ર એ પ્રત્યે તને રાગ આવશે પણ એનું સ્વસંવેદન કરવા જેવું નથી એમ કીધું. ઉપેક્ષા કરજે એમ કે છે. મેં આવો સુંદર સારો રાગ કર્યો એમ તો કહીશ જ નહીં. એની પ્રધાનતા તો તું કરીશ જ નહીં પણ એની તું ઉપેક્ષા કરજે એમ કહેવું છે. વેદન નહીં કરતો એટલે ઉપેક્ષા કરજે અથવા એ રાગ કરવા જેવો નથી તો એ રાગ તૂટીને તું સંપૂર્ણ વિતરાગ થઈ શકીશ. નહીતર એ રાગની રૂચિને રાગના વેદનમાં રચો પચો રહેતા એ રાગમાં તું રોકાઈ જઈશ એટલે કે સંસારમાં તું રોકાય જઈશ. બીજા પછી સાંસારિક રાગ કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એ સમર્થ દ્રષ્ટાંતમાં એનો સમાવેશ છે. રાગ માં કરો તું તેન નિરુપરાગ ચિજ્યોતિર્ભાવેન વિતરાગો ભૂત્વા. તેથી નિરુપરાગ ચૈતન્ય જ્યોતિ રૂપ ભાવથી વિતરાગ થઈને નિરુપરાગ ચૈતન્ય જેમાં રાગનો અભાવ છે એવો જે નિરુપરાગ ભાવ જે ચૈતન્ય જ્યોતિરૂપ છે અથવા જ્ઞાનની જ્યોતિરૂપ છે એવો વિતરાગ થઈને અજર અમર પદસ્ય વિપરીતમ જાતિ જરા મરણાદિ રૂપ વિવિધ જલસરાકિરણ વિતરાગ પરમાનંદ એક રૂપ સુખ દશાસ્વાદ પ્રતિબંધક નારકાદિ દુઃખ રૂપ ક્ષાર નિર્પૂર્ણ રાગાદિ વિકલ્પ રહિત પરમ સમાધિ વિનાશક પંચેન્દ્ર વિષય આકાંક્ષા પ્રવૃત્તિ સમસ્ત શુભાશુભ વિકલ્પ જાળ રૂપ કલ્લોલ માલા વિરાજિત વિરાજિતમ અનાકુલત્વ લક્ષણ પારમાર્થિક પ્રતિપક્ષભૂતમ. બધા સામે સામા પક્ષના વચન લીધા છે શબ્દો લીધા છે. આકુલત્વ ઉત્પાદક નાના પ્રકારમ માનસ દુઃખ રૂપ વડવાનલ શિખા સંદિપિત અભ્યંતરમ ચ સંસાર સાગર મૂર્તિ અનંત જ્ઞાનાદિ ગુણ લક્ષણ મોક્ષમ પ્રાપ્નોતી. કેવો છે મોક્ષ? મોક્ષના સંબંધમાં અનેકવિધ વિશેષણ લીધા છે. વિતરાગ થઈને રાગ નહીં કરી અને વિતરાગ થઈને તે મોક્ષને પામે છે એમ કેવું છે. કેવો છે તે મોક્ષ એના લાંબુ લાંબુ વિશેષણ આપ્યું છે. મોક્ષ સંબંધિત આપ્યું છે કે મોક્ષ છે તે અજરા અજર અમર અજર અમર પદરૂપ છે. કેવું છે મોક્ષ? કે જેમાં ઘડપણ આવતું નથી. અજર જર્જરા અવસ્થા શરીરની જર્જરા અવસ્થાને વૃદ્ધાવસ્થા અથવા ઘડપણ અથવા વયકૃત રોગ કહેવામાં આવે છે. એવું જેમાં થતું નથી મોક્ષ પામે છે એ મોક્ષ પ્રાપ્ત જીવને કદી વૃદ્ધાવસ્થા આવતી નથી. જો કે ત્યાં શરીર નથી એટલે શરીરની વૃદ્ધાવસ્થાનો તો સવાલ ઉત્પન્ન થતો નથી, પણ આત્માને ઘણા કાળે કાંઈક પછી થાક કે વૃદ્ધપણું કે કાંઈક જર્જરિતપણું કામ એના ગુણ અનંતકાળથી કામ કરતા હોય, પરિણમન કરતા હોય તો એમાં કાંઈક ડેપ્રિસિએશન લાગે કે ન લાગે? કોઈ ડેપ્રિસિએશન લાગતું નથી, એવું એપ્રિસિએશન થઈ ગયું હોય છે, એનો પ્રતિપક્ષ શબ્દ છે. એટલે હવે મોક્ષ સ્થિતિમાં એ આવી ગયેલો જીવ છે કે એને પછી કોઈ ઘસારો લાગતો નથી, એને વૃદ્ધાવસ્થા એને લાગુ પડતી નથી અથવા કોઈ થાક નથી એમાં. અજોર અને અમર જેને મરણ નથી ક્યારેય પણ નાશ નથી, જો કે કોઈ આત્માનો ક્યારે નાશ થતો જ નથી. જેને મરણ લોકો કહે છે અને જે મરણથી લોકો ડરે છે એમાં ખરેખર આત્માનો નાશ નથી પણ શરીરનો વિયોગ છે. કોઈ એક શરીર જે પ્રાપ્ત થયું છે તેનો વિયોગ થાય છે ખરેખર તો, પણ શરીરને જ પોતાનું રૂપ અથવા આત્મબુદ્ધિ એ શરીરને એને માનેલું હોવાથી એ શરીરના નાશને પોતાનો નાશ માનીને પોતાના નાશ તુલ્ય દુઃખને અનુભવે તો પણ તેનો નાશ તો થતો નથી. ભલે મરણ તુલ્ય દુઃખ એટલે નાશ તુલ્ય દુઃખને અનુભવે છે જીવ, પણ ખરેખર એમાં એનો નાશ થાય છે એવું તો બનતું નથી. એ તો શરીરનો યોગ છે, પણ નાશતુલ્ય દુઃખને પણ જીવ અનુભવતો નથી. પોતાની અવસ્થામાં જર્જરિતપણાનો અનુભવ નથી અને પોતાના નાશનો અનુભવ પણ એને એ જીવને પછી થતો નથી, કેમ કે એમાં પોતાના શાશ્વત પદનો અનુભવ પ્રતિ સમય એમાં રહે છે. કોઈ સમય એવો નથી કે જેમાં એના શાશ્વત પદનો એને અંદરમાં અવલંબન નથી અને અનુભવ નથી, એવો એક સમય પણ નથી. એવા અજર અમર પદથી વિપરીત જે જાતિ જરણ જરા મરણ આદિ રૂપ વિવિધ જલચરાર જલચરા કિરણમ, જે જાતિ જરા અને મરણ વગેરે અનેક પ્રકારના જે પાણીના ઉછાળા જેવા ઘડીકમાં થાય, પાણીના બડબડિયા જેવા ઘડીકમાં એ બડબડિયા દેખાય ને વળી ફૂટી જાય એવી જે અવસ્થા જેવા છે તેને વિતરાગ પરમાનંદ એક રૂપ સુખ રસ સ્વાદ પ્રતિબંધક એ કેવા છે કે વિતરાગ પરમાનંદ જે આત્માનું એક રૂપ સુખ છે એ સુખના રસિસ્વા રસાસ્વાદના એ પ્રતિબંધક છે, એનો એ નાશ કરનારા છે. એવા જે નારકાદી દુઃખ ચાર ગતિના દુઃખ, નારકાદી એટલે એની તીવ્ર લીધી છે, એ ચારે ગતિના જે દુઃખ રૂપ છે એ દુઃખના ખારા પાણીથી જે ભરેલા સમુદ્ર જેવા છે. દુઃખ રૂપ ક્ષાર નીર પૂર્ણમ, ખારા પાણીનો જે સમુદ્ર, સમુદ્ર મીઠા પાણીના હોય છે, ખારા પાણીનો સમુદ્ર બીજો છે, અહીંયા ખારા પાણીનો છે બધે. આપણે રાગાદી વિકલ્પ રહીત પરમ સમાધિ વિનાશક કેવા છે એ બધા પરિણામ, કે જે પરમ સમાધિ છે રાગની વિકલ્પ રહીતની જે પરમ સમાધિ એટલે નિર્વિકલ્પ પરમ સમાધિ છે, વિતરાગ ભાવ છે એના વિનાશક છે. એના વિનાશક એવા જે પંચેન્દ્રિય વિષય આકાંક્ષા પ્રવૃત્તિ, પાંચ ઇન્દ્રિયના વિષયોની આકાંક્ષા અને અભિલાષારૂપ પરિણામ એ નિર્વિકલ્પ સમાધિના વિનાશક છે, એમ કરીને આ કેટલાક શબ્દો લેવાનું પ્રયોજન અહીંયા એવું છે કે જીવના અમુક પ્રકારના પરિણામ હોય તો એ અમુક પ્રકારના પરિણામના નાશક અથવા વિરુદ્ધ છે એમ સમજાવવું છે. જેમ કે જ્યાં સુધી જીવને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ બુદ્ધિ હોતા અને એ સુખ બુદ્ધિ રહેતા છતાં જ્યાં સુધી એ વિષયોની આકાંક્ષાના પરિણામ રહે છે ત્યાં સુધી જીવને નિર્વિકલ્પ વિતરાગ સમાધિનું ઉત્પત્તિ થતી નથી. કોઈ એમ કહે કે હવે ઘણા વર્ષોથી અમે ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળીએ છીએ, શાસ્ત્રનો અભ્યાસ પણ કરીએ છીએ અને બધું અમને સમજાય છે, કેમ કે વર્ષો જૂનો અમારો આ અભ્યાસ થયો. હવે નિર્વિકલ્પ સમાધિરૂપ સમ્યક દર્શન અમને કેમ ઉત્પન્ન નહીં થતું હોય? ઠીક, આ મેળવવા માટેનો વિષય છે. તો એને પોતાને પૂછવા જેવું છે કે રાગાદી વિકલ્પ રહિત સમાધિના વિનાશક એવા અથવા એને ઉત્પન્ન ન થવા દે એવા પંચેન્દ્રિય વિષય આકાંક્ષાના પરિણામ છે એમ કે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયની આકાંક્ષાવાળા પરિણામ છે એટલે કે એમાં સુખ બુદ્ધિ હજી રહી છે. તો એ પરિણામ એવા છે કે નિર્વિકલ્પ સમાધિને ઉત્પન્ન થવા દેશે નહીં. અરે ઉત્પન્ન થયું હોય તો પણ એના એ વિનાશક છે. તો જેને એ નિર્વિકલ્પ સમાધિ ઉત્પન્ન થઈ નથી એને તો પ્રશ્ન જ નથી કે એની ઉત્પત્તિ થાય. એવી આકાંક્ષા ત્યાંથી માંડીને આકાંક્ષા પ્રવૃત્તિ ત્યાંથી લઈને સમસ્ત સુવાસુ વિકલ્પ જાળરૂપ કલ્લોલમાલા અનેક પ્રકારના, એ તો બધા અશુભ છે. પાંચ ઇન્દ્રિયના વિષયના પરિણામ તો અશુભ છે, પણ ત્યાંથી માંડીને જેટલા કોઈ શુભ અને અશુભ અનેકવિધ પ્રકારના શુભ અને અશુભ જે વિકલ્પની જાળરૂપ કલ્લોલમાળા છે, વિકલ્પની જાળરૂપ તરંગમાળા છે, એક પછી એક પછી જેમ દરિયામાં પાણીમાં તરંગ આવ્યા જ કરે છે, ક્યાંથી આવે છે એ તરંગનું મૂળ છે જાણે એનો પત્તો લાગતો નથી. એક પછી એક તરંગ આવે છે એમ જીવને રાગ દ્વેષ અથવા શુભ અને અશુભ પરિણામના તરંગ કોણ જાણે કઈ ખાણમાંથી આવે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. કલ્લોલમાં વિરાજિત એ કેવા છે? અનાકુલત્વ લક્ષણ પારમાર્થિક સુખ પ્રતિપક્ષભૂત. જે પારમાર્થિક સુખ છે અથવા આત્મિક સુખ છે કે જેનું લક્ષણ અનાકુલતા છે, સર્વ આકુલતા જેમાં અભાવ થઈ ગયો છે, એવું જેનું સુખનું લક્ષણ છે એ લક્ષણથી એવા સુખથી પ્રતિપક્ષભૂત આકુલત્વ ઉત્પાદક, આકુલતાના ઉત્પાદક, દુઃખના ઉત્પાદક એવા અનેક પ્રકારના માનસિક દુઃખરૂપ. અનેક પ્રકારના જીવને બહુ ભાગ તો માનસિક દુઃખ છે, શારીરિક દુઃખ અને સંયોગિક દુઃખ તો એની પાસે નહિવત છે, એટલું જીવને માનસિક દુઃખ છે. મનુષ્ય લોકમાં શું દેવલોકમાં પણ જીવને માનસિક દુઃખ માનસિક પરિતાપ ઘણો છે. આજે બીપી વધવાના પ્રકાર છે એમાં મોટા ભાગનું કારણ માનસિક છે. એને પોતાને ખબર હોતી નથી કે કેટલા માનસિક દુઃખની ઉપાધિમાં પોતે રહેલો છે કે જેને લઈને આ લોહીના પરિભ્રમણની ગતિમાં પણ ફેર પડે છે. ગુસ્સો કરે ને એના ચિહ્નો શરીરમાં આવે, શાંતિ આવે તો એના ચિહ્નો શરીરમાં આવે, એમ આકુલતા વધે ત્યારે આકુલતા ઉત્પન્ન થઈ છે એના ચિહ્નો પણ શરીરમાં આવ્યા વિના રહેતા એને નિમિત્ત નિમિત્ત સંબંધ છે. આમ બધું અનુકૂળ દેખાય કે ભાઈ બધું આમ દામ ને ઠામ છે, શરીર સારું દેખાય છે, સારું એટલે તગડું, પૈસા બૈસા દેખાય છે, બાકીની બધી બીજી અનુકૂળતાઓ પણ દેખાય છે. સગાવાળા સારા છે, મિત્રો સારા છે, વિવાહ વિવેલા સારા છે, ફણાણું સારું છે, ભાઈઓ સારા છે, પણ એને આ બધું સારું છે એની ઉપાધિ ઘણી વરેલી હોય છે. કેમ કે એ સારું છે એ રહેશે કે નહીં રહે, ક્યારે ચાલ્યું જશે, હું કાંઈક એમાંથી ચાલ્યો જઈશ, આ બધા પ્રકારના જે ભય છે એ ભય એના પરિણામની અંદર ઘણા દુઃખ સહિત નિરંતર વર્તમાન એને ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. ઉપરથી બધું સારું દેખાતું હોય, પણ જેમ કોઈ મોટો રોગ થયો હોય ને જેમ ક્ષયનો ઉંદર ફેફસાને કોરે છે, એમાં ભયનો ઉંદર કાળજાને અંદરમાં કોરતો હોય છે. ક્યારેક એને ખ્યાલ પડે છે ને ક્યારેક બે ખ્યાલ હોય તો એનું દુઃખ તો એને ચાલુ ને ચાલુ હોય છે. એ રીતે અનેક પ્રકારના માનસિક દુઃખરૂપ વડવાનો અગ્નિદાને લાગ્યો હોય, અંદરમાં આગ લાગી હોય, અગ્નિની વડવાનળની જ્વાળા શિખાય એટલે એની જ્વાળા, એનાથી સારી રીતે અંદરમાં જે તપી ગયેલો છે, શિખા સંદીપિત અભ્યંતરમ, સારી રીતે અંદરમાં જે તપ્તાયમાન તપી ગયેલો છે, અને સંસાર સાગર મૂર્તિ મુક્તિર્યાન અનંત જ્ઞાનાદિ ગુણ લક્ષણ મોક્ષમ પ્રાપ્નોતિ, અને સંસાર સાગરથી સાગરમ ઉત્તીર્ એનાથી ઉત્તીર્ણ થઈને પાર થઈને એવા માનસિક દુઃખ અને સંસાર સાગર તેનાથી પાર થઈને અનંત જ્ઞાનાદિ ગુણ લક્ષણ, જેમાં અનંત જ્ઞાનાદિ આત્માના ગુણો પ્રગટ થયા છે એવું જેનું લક્ષણ છે એવા મોક્ષને તે પ્રાપ્ત કરે છે. શું કહ્યું અહીંયા વિસ્તાર કરીને એ કહ્યું ટૂંકામાં કે જે ભવ્ય જીવ અરિંતાદિના વિષયમાં પણ રાગ કરતો નથી, એટલે કે જેને ઊંચો શુભ રાગ કહેવાય એવા રાગને પણ જે છોડીને વિતરાગ થાય છે તે જીવ સંસાર સાગરને તરીને મોક્ષને પામે છે, પણ રાગી જીવ કદી મોક્ષને પામતો નથી, એમ કહીને જે વિતરાગતાનો શ્રમ ઉપદેશ આપ્યો છે એનો અહીંયા ઉપસંહાર કરવામાં આવ્યો છે. અથૈવ પૂર્વોક્ત પ્રકારેણ અસ્ય પ્રાવૃતસ્ય શાસ્ત્રસ્ય વિતરાગત્વમેવ તાત્પર્યમ જ્ઞાતવ્યમ. તેથી પૂર્વોક્ત પ્રકારે આગળ કહ્યા આગળ કહ્યું તે પ્રકારે આ શાસ્ત્રનું વિતરાગપણું જ તાત્પર્ય છે એમ જાણવું જોઈએ. શું સરવાળો માર્યો છે કે આખા શાસ્ત્રનો ઉપસંહાર કરતા એમ કહે છે કે આ શાસ્ત્રમાં વિતરાગપણું જ કરવા જેવું છે એવું તાત્પર્ય છે, ક્યાંય પણ રાગ દ્વેષ કરવા જેવો નથી એ આ શાસ્ત્રનું તાત્પર્ય છે. તે ત્યાં સુધી કે ભગવાન અરિહંત દેવ પ્રત્યે પણ રાગ કરવા જેવો નથી, પછી બીજાનો તો કોઈ પ્રશ્ન રહેતો નથી. ઊંચામાં ઊંચો દાખલો લઈ લીધો કે જેમાં નીચેના બધા પછી પેટા વિભાગેમાં આવી જાય છે. તથ્ય વિતરાગત્વમ નિશ્ચય વ્યવહાર ને અભ્યામ સાધ સાધક રૂપેણ પરસ્પર સાપેક્ષાભ્યામ એવ ભવતી મુક્તિ સિદ્ધે મૃત પુનર્નિરપેક્ષાભ્યામ ઇતિ વાર્તિકમ. શું કહે છે વળી વિતરાગપણું નિશ્ચય વ્યવહાર એવા બંને સાધ સાધક રૂપે પરસ્પર અપેક્ષા સાપેક્ષાભ્યામ એવ ભવતી અપેક્ષિત હોય છે, મુક્તિ સિદ્ધિએ ન તો પુનરપેક્ષાભ્યામ ઇતિ, પણ મુક્તિ અને સિદ્ધિમાં એની અપેક્ષા હોતી નથી એવો વાર્તિક નામ સિદ્ધાંત છે. શું કહ્યું કે મોક્ષ માર્ગની અંદર તો સાધક જીવને નિશ્ચય અને વ્યવહાર એવા બે પડખા વિતરાગપણામાં ઉત્પન્ન થાય છે. એટલે કે સાધક દશામાં પૂરેપૂરી વિતરાગતાની નહીં થઈ હોવાથી એમાં રાગની પણ અપેક્ષા આવે છે. એટલે કે જેટલું વિતરાગપણું ઓછું છે એટલો રાગનો ભાગ સાધકને પણ એની અવસ્થામાં ઉપસ્થિત હોય છે એટલી અપેક્ષા છે. પછી કોઈ એકાંત ન ખેંચી જાય એટલો ખુલાસો કર્યો છે. પરંતુ સાધ સાધક રૂપે સાધ સાધક ખરેખર તો વિતરાગતા ત્યાં સાધન સાધક છે, પણ રાગને ઉપચારથી સાધક કહેવામાં આવે છે. એટલી વાત છે, એ તો શું ખુલાસો કરી ગયા સાધક. આમાં તો લાલ બત્તી ક્યાં મૂકી છે કે વિતરાગતા એ એક જ ઉપાધિ છે એવો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને કોઈ ખોટી રીતે પકડીને રાગ રહ્યો હોવા છતાં વિતરાગતા જ ઉપાધિ છે એવી રીતે પકડે કે પોતાના રાગને પણ એ અન્યાય ભરેલી રીતે પ્રવર્તીને પણ વિતરાગપણો માની લઈએ કે અમે તો વિતરાગ થઈ ગયા છીએ, વિતરાગતા સિવાય અમારે કાંઈ છે નહીં. બધી ગડબડ થાય છે ને નિશ્ચયાભાસીમાં, એટલે સાથે સાથે એ કહેતા જાય છે. મોક્ષ માર્ગનું જે સ્વરૂપ છે એમાં વ્યવહાર નિશ્ચય સુમેળવાળા હોય છે. ગડબડ શું થાય છે કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ થાય અને ટોપનો જે ઊંચામાં ઊંચો જે દ્રષ્ટિનો વિષય એકનું વિતરાગ દ્રવ છે, શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય, દ્રષ્ટિનો જે વિષય છે એ વિષય એટલો જ હું છું ને બાકી ક્યાંય મારું અસ્તિત્વ નથી, પછી વિકૃત રીતે એની અંદર પ્રવેશ કરે છે માણસ. કે જે વર્તમાન અવસ્થા છે એના રાગના સુંગેલપણાને ને ન્યાયને તે જોઈ શકતો નથી. ન્યાયનો વિષય બહુ બળો છે અને જે તે તબક્કામાં જે તે કક્ષામાં એ ન્યાયનો વિષય છે ત્યાં એને જો વિતરાગ દ્રષ્ટિ થયું હોય તો જ એ યથાયોગ્યપણે ગ્રહણ થાય છે, નહીંતર એની અંદર વિપરીતતા અનેક પ્રકારના વિપર્યાસ ઉભા થાય છે. જીવ સાધકપણું થવાને બદલે એને બાધકપણું આવી જાય છે, ઉપર જવાને બદલે એ નીચે ચાલ્યો જાય છે. એટલે તો એમ કહેવામાં આવે છે કે આ વિષય ગંભીર છે અને મોક્ષ માર્ગના વિષયની અંદર બહુ સાવચેતીથી સંભાળીને આગળ વધવા જેવું હોય છે. એમને ઉપર ઉપરથી ચાલે એટલે એમાં એનો લાભ થઈ જાય એમ છે નહીં. હીરાનો વેપાર એવો છે, આ તો કિંમતી ચીજ છે ને, એ હીરાના વેપાર જેવી છે કે એમાં જરાક જોવા ફેર થાય તો રૂપિયાના આઠના હાથમાં આવે નહીં. ઘઉં બાજરો કે સામાન્ય ચીજનો વેપાર કરતા હોય તો એમાં થોડો ભાવનો ફેર પડે, એની પરખ કરતા ન આવડે. પણ હીરાની જો પરખ કરતા ન આવડે તો એમાં લાંબો ફેર પડે, રૂપિયાના ચારાના હાથમાં આવે નહીં, એવી પરિસ્થિતિ છે. અથવા તો હાથા હીરાના બદલે કાચનો કટકો આવી જાય. એ રીતે જેમ એની અંદર વિશેષ કાળજીનો એ વિષય છે એમ ધર્મનો વિષય પણ કાળજીનો છે એમ કેમ છે. તચ્ચ વિતરાગત્વમ, તેથી વળી વિતરાગપણું નિશ્ચય વ્યવહાર ને અભ્યામ, નિશ્ચય અને વ્યવહાર એવા બંનેનો દ્વારા સાધે સાધક રૂપે પરસ્પર સાપેક્ષ હોય છે. સાપેક્ષમેવ ભવતિ મુક્તિ શુદ્ધિ સિદ્ધિ, મુક્તિ અને સિદ્ધિમાં વળી નિરપેક્ષાભ્યામ નથી, એની કોઈ અપેક્ષા હોતી નથી એવો સિદ્ધાંત છે. તે વાર્તિક નામ એવો સિદ્ધાંત છે. તદ યથા, તે આ પ્રકારે એનો વિસ્તાર કરવો છે કે એ કે છે નો નિશ્ચયાભાસ ને વ્યવહારાભાસ નું સ્વરૂપ કેવું છે ને, એટલે ઉપરથી એની એક શરત મૂકી કે આજે અમે વાત કરી કે મોક્ષ માર્ગમાં વિતરાગપણું સારભૂત છે અને ઉપાદેય છે, પણ મોક્ષ માર્ગ છે નિશ્ચય વ્યવહાર સાપેક્ષ છે અને મોક્ષ છે તે નિશ્ચય વ્યવહાર સાપેક્ષ નથી, તો એ કઈ રીતે છે એ સિદ્ધાંત એને અહીંયા વિસ્તારથી કહેવામાં આવે છે કે તે આ રીતે કે એ કેચનો વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ શુદ્ધાત્મ તત્વ સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ નિશ્ચય મોક્ષ માર્ગ નિરપેક્ષમ કેવળ શુભ અનુષ્ઠાન રૂપમ વ્યવહાર નેમદેવ મોક્ષ માર્ગ મન્યંતે તે નતુ સુરલોકાદી ક્લેશ પરંપર્યા સંસાર પરિભ્રમંતી ઇતિ. શું કહે છે કે જે કોઈ જીવો કેટલાક જીવો વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવ એવો જે શુદ્ધ આત્મા એ આત્મતત્વના સમ્યક શ્રદ્ધાન એટલે સાચું એનું શ્રદ્ધાન એનું જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન અને એમાં સ્થિરતારૂપ જે અનુષ્ઠાન એ રૂપ જે શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર રૂપ જે નિશ્ચય મોક્ષ માર્ગ છે એટલે કે ખરેખર મોક્ષ માર્ગ છે તેનાથી નિરપેક્ષ એટલે તેના વિનાનો તે રહિત એવું તો જેને હજી પરિણમન ઉત્પન્ન થયું નથી. એટલે કે કેટલાક જીવોને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું શ્રદ્ધાન નથી પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું જ્ઞાન નથી અને એમાં સ્થિરતારૂપ ઉપયોગ જેને પ્રગટ થયો નથી તે કેવળ શુભ અનુષ્ઠાન રૂપમ વ્યવહાર નિયમ એવો મોક્ષ માર્ગમ મન્યંતે. એ જીવો કેવા છે કે ફક્ત શુભ અનુષ્ઠાન રૂપ જે વ્યવહાર છે એટલે કે શુભ પરિણામ રૂપ જે જીવના પરિણામ છે તદ અનુસાર વચન છે તદ અનુસાર જેના જેની શરીરની શુભ ક્રિયા છે મન વચન કાયાથી જે શુભ ચારિત્રને પાળનારા છે ટૂંકામાં શુભાચરણમાં આવે છે આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ તો જેવો સમજતા નથી એટલે કે ખરેખર મોક્ષ માર્ગના વિષયમાં જેને સમજણ નથી પણ શુભાચરણમાં જે મોક્ષ માર્ગ માને છે તેનાથી તે જીવો તેના ફળમાં સુરલોક એટલે દેવની દેવ વગેરે પદની ક્લેશની પરંપરા એટલે દુઃખની પરંપરા દ્વારા સંસાર પરિભ્રમંતી રીતિ એ સંસારમાં પરિભ્રમણ કરે છે. કોઈ એવી દલીલ કરે કે અમે તો એકલું શુભ જ કર્યા કરીએ અને શુભ કયા કરીએ અને શુભના ફળને જ ભોગવા કરીએ અને શુભના શુભ કર્મના ફળમાં તો બધી અનુકૂળતાઓ મળે છે દેવલોક મળે ધનવાનપણું મળે નિરોગતા મળે અનેક પ્રકારની અનુકૂળતાઓની જે કલ્પના છે એવું બધું શુભ શુભ કર્મના ફળમાં મળે છે અને અમે એકલું શુભ જ કર્યા કરીએ તો પછી શું વાંધો દુઃખ તો ક્યાંય ભોગવવું પડે નહીં. કાંતિભાઈ ભાઈ જેમ દિવસ પૂરો થાય પછી રાત છે તે અનિવાર્ય છે તારે સૂર્ય જોઈતો હોય અને અંધારું જોઈતું ન હોય તો પણ દિવસ પૂરો થયા પછી રાત જ પડે કે રોકી શકાય એને એ રીતે શુભ પરિણામનો કાળ પૂરો થાય અને અશુભ પરિણામ થયા વિના રહેતા અથવા શુભ કર્મના ફળમાં રહેવું શુભ કર્મના ફળને જ ભોગવવા એ તારું અશુભ પરિણામ છે એ શુભ પરિણામ છે તને ખબર નથી. અમે તો શુભ કાર્ય જ કરીએ અને શુભના ફળ પછી અમને મળ્યા કરે એટલે કાંઈ દુઃખ તો પડે નહીં ભલે સંસારમાં પરિભ્રમણ જન્મ મરણ થાય પણ બધા ભાવ તો સારા મળે ને. એવો જે તારો અભિપ્રાય એ પોતે જ અશુભ છે એ અભિપ્રાય પોતે શુભ છે અને કશાય ચીજ એવી છે કે એમાં તીવ્ર મંદ થયા વિના અને જે જીવને પોતાના વિતરાગ સ્વરૂપનું શુભાશુભ પરિણામ રહીત પવિત્ર શુદ્ધાત્મ સ્વરૂપનું જ્ઞાન નથી, એના પરિણમનમાં કોઈ કંટ્રોલ જેવી ચીજ હોતી નથી. પરિણમનનો કંટ્રોલ કોઈ રીતે રહી શકે જ નહીં. એ સમ્ય જ્ઞાન જ એક લગામ છે કે જે પરિણામને કંટ્રોલમાં રાખે છે. અથવા શુદ્ધાત્માનું ભાન એ એક જ ચીજ એવી છે કે જેમાં પરિણમન સંયમિત રહે છે, કંટ્રોલ મારીએ છે. બાકી તો પરિણમનને કંટ્રોલિંગ વાળો હતો નથી. સંસારી પ્રાણીઓને, સંસારી જીવોને ભલે ગમે તો હોય, એમાં તો માંધાતા કહેવાતો હોય, પણ વિતરાગે તો બધા એના મીટર જોયેલા છે. આ તો વિતરાગ દેવનું નિરૂપણ છે ને બધા એનું. પરિણમનમાં ક્યાંય કંટ્રોલ કોઈને હોય, ક્યારે કયો વિચાર કોને આવે એનો કોઈ કંટ્રોલ મિથ્યા દ્રષ્ટિ જીવને હોતો નથી. આ એક કુદરતી પરિસ્થિતિ છે, સ્વાભાવિક પરિસ્થિતિ છે. એટલે તું પાપના પરિણામ ક્યારે કેટલા કર એ તારા કંટ્રોલની જ નથી. જેમ ગાંડા માણસને ક્યારે કેટલું ગાંડપણ થાય એના પોતાના કંટ્રોલની ચીજ નથી, કંટ્રોલિંગ વાલ જ નથી. એમ પરિણમનનો કંટ્રોલ વાલ તો સમ્ય જ્ઞાન શુદ્ધાત્માનું ભાન છે. એ જેને નથી એના પરિણમનનું કોઈ ઠેકાણું નથી. પછી એ ઈચ્છા ભલે એમ કરે કે તો હું શુભ કર્મો જ કરું ને અશુભ કર્મો ન કરું, તેથી મને શુભ કર્મનું જ ફળ ભોગવવા મળે ને અશુભ કર્મનું ફળ મળે નહીં, એ વાત તારી સમજણ વિનાની અજ્ઞાન ભરેલી છે. તને જીવ સંબંધિતનું જે વિજ્ઞાન છે, જીવ નામનો જે પદાર્થ છે ને એના ગુણધર્મો શું છે અને એ સંબંધિત એનું વિજ્ઞાન શું છે એની તને ખબર નથી. હવે જેને પોતાની જાતની ખબર નથી, એને પોતાની જાત વિશે પોતાનું હિત કેટલું થાય ને કેમ થાય ને કેવી રીતે થાય ક્યાં થાય અને અહિત કેમ થાય ક્યાં થાય એની પણ એને પૂરી ખબર હતી. શું કહે છે અહીંયા કે તે જીવ જે ફક્ત શુભાચરણ રૂપ વ્યવહારને જ મોક્ષ માર્ગ માને છે. આખા વિશ્વની આ પરિસ્થિતિ છે. જૈન દર્શનમાં આનો નિર્દેશ છે કે આખા વિશ્વમાં શુભાચરણને ધર્મ માનવામાં આવે છે અને આત્માના કલ્યાણનું કારણ માનવામાં આવે છે. એના ઉપર આ સીધો પ્રહાર છે કે તે બહુ તો ક્યારેક દેવલોક કે મનુષ્ય થઈને એ સંબંધીના દુઃખને ભોગવીને, દુઃખની પરંપરાને ભોગવીને એ સંસારમાં પરિભ્રમણ કરશે. એમાં સુખ ભોગવશે એમ ન લીધું કે દેવલોકમાં જશે ને મોજ કરશે ને લહેર ઉડાવશે ને જલસા કરશે, એ વાત લીધી નથી. ત્યાંના દુઃખને ભોગવશે. કેમ કે જીવનો સ્વભાવ પરિપૂર્ણ સુખને મેળવવાનો છે. કોઈ જીવને ક્યારે પણ અપૂર્ણ સુખ અને અપૂર્ણ કાળ માટેનું સુખ જોઈતું નથી. સર્વજીવને કાયમી પૂરેપૂરું સુખ જોઈએ છે. એટલે જે એનાથી વધારે એના માનેલો સુખ વાળો હોય એના ઉપર એની દ્રષ્ટિ જાય છે. મારા કરતા આગળ છે, મારા કરતા આગળ છે, હું ત્યાં પહોંચું, હું ત્યાં સુધી પહોંચું, હું ત્યાં સુધી પહોંચું. એમને એની જે આકાંક્ષાની આકુલતા છે, આકુલતા એની ક્યારે મટતી નથી અને ક્યારે એને માનસિક સુખની પ્રાપ્તિ તો થતી જ નથી. યદી પુનઃ વળી જો શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ નિશ્ચય મોક્ષ માર્ગ મન્યંતે, વળી જો તે શુદ્ધાત્માનો અનુભવ જેનું લક્ષણ છે એવા સાચા મોક્ષ માર્ગને માને છે, નિશ્ચય મોક્ષ માર્ગ અનુષ્ઠાન શક્તિ અભાવાત નિશ્ચય સાધકમ શુભ અનુષ્ઠાનમ ચ કુરવંતિ, તરી તરાગ સમ્યક દ્રષ્ટિર્ભવતી. વળી જો તે નિશ્ચય મોક્ષ માર્ગને માનનારો છે એટલે કે સમ્યક શ્રદ્ધાન જ્ઞાનથી સમ્યક દ્રષ્ટિ થઈ અને નિશ્ચય મોક્ષ માર્ગમાં જેણે પ્રવેશ કર્યો છે, માને છે એટલે પ્રવેશ કર્યો છો, માને છે એટલે અમે માનીએ છીએ, ગુરુદેવ કે છે અમે માનીએ છીએ એમ નહીં. એ ખરેખર પરિણમન થી પ્રવેશ કર્યો છે તે નિશ્ચય મોક્ષ માર્ગ અનુષ્ઠાન શક્તિ અભાવાત, નિશ્ચય મોક્ષ માર્ગની શક્તિના અભાવને લઈને નિશ્ચયનું સાધક એવું જે શુભાચરણ તેને કરે છે, એટલે કે ખરેખર એ નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં રહેવાની એની પરિણમનમાં શક્તિ નથી, એટલે પુરુષાર્થ ઓછો છે. અને એ શુભાચરણને જો કરે છે તો તે સમ્યક દ્રષ્ટિ હોય છે, સરળ સમ્યક દ્રષ્ટિ છે, એવો જીવ છે કે તેના પરિણામમાં રાગની પ્રધાનતા છે, એવો એ સરાગ સમ્યક દ્રષ્ટિ છે. તે પરંપરા મોક્ષમ લભંતે ઇતિ, તે પરંપરા એ મોક્ષને પ્રાપ્ત થાય છે. એટલે કે એને રાગની પ્રધાનતા હોવાથી, શુભ રાગ વિશેષ થતો હોવાથી તાત્કાલિક એનો મોક્ષ થતો નથી, પણ ક્રમે કરીને થોડા ભાવમાં ફરીને એ પરંપરા એ મોક્ષમાં જાય છે. મોક્ષમાં જાય છે અને મોક્ષ માર્ગ પ્રાપ્ત થયો છે તેથી જાય છે, એ કઈ શુભરાગને લઈને જાય છે એમ છે, શુભરાગને લઈને રોકાય છે. માન્યતામાં નિશ્ચિત મોક્ષ માર્ગ છે એટલે એનો પરંપરા એ મોક્ષ થાય છે, અને શુભરાગ છે એટલે અટકી અટકીને મોક્ષ થાય છે, સીધો મોક્ષ થતો નથી એમ લેવું છે. વ્યવહાર એકાંત નિરાકરણ મુખ્યત્વે ન વાક્ય દ્વયમ ગતમ, એ રીતે એકાંત વ્યવહારનું નિરાકરણ કરવાની મુખ્યતાથી આ બે વચન કહેવામાં આવ્યા એમ કે છે. ગુજરાતી આપણે વાંચ્યું ગઈકાલે આમાં અમૃતચંદ્રાચાર્ય ટીકામાં કે એકાંતે કોઈ વ્યવહારના શુભાચરણમાં રહે તો તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે, તેથી તેનું નિરાકરણ કરવા માટે આ વાત કરવામાં આવી છે. એક યેપી કેવળ નિશ્ચય નયાવલંબી, કેવળ નિશ્ચય નયાવલંબી ન સંતોપી રાગાદિ વિકલ્પરહિતમ પરમ સમાધિ રૂપમ શુદ્ધાત્માનમ અલભમાનાપી તપોધન આચરણ યોગ્યમ ષડાવશ્યકાદિ અનુષ્ઠાનમ શ્રાવકાચરણ યોગ્યમ દાન પૂજાદિ અનુષ્ઠાનમ ચ દુષ્યંતે દૂષયંતે તે અપિ ઉભય ભ્રષ્ટા સંતો નિશ્ચય વ્યવહાર અનુષ્ઠાન યોગ્ય અવસ્થાંતરમ અજાનંત પાપમ એવ બદનંતી. શું કહ્યું? વળી જે કોઈ જીવો કેવળ નિશ્ચય નયાવલંબી થઈને, એટલે કે નિશ્ચય નયનો વિષયો જે શુદ્ધાત્મા તેને કૃત્રિમ રીતે અવલંબીને, અવલંબી શબ્દ લીધો છે ને, સમ્યક પ્રકારે અવલંબીને નહીં પણ કૃત્રિમ રીતે જુઠ્ઠી રીતે અવલંબીને, કે અમે શુદ્ધાત્માને માનીએ છીએ ને જાણીએ છીએ ને બસ શુદ્ધાત્મા સિવાય બીજું કાંઈ હવે છે નહીં અમારે, કેમ કે દ્રષ્ટિનો વિષય છે ને એ જ સર્વસ્વ છે, બાકી કાંઈ અમારે છે નહીં. તો જેના જ્ઞાનમાં ઓળખાણમાં અનુભવમાં તો એ શુદ્ધાત્મા આવ્યો નથી, ગુણથી વેદનથી જેણે અનુભવ્યો નથી, અને કૃત્રિમ એનું અવલંબન લે છે, શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલ્યા કરે ને વિચાર કર્યા કરે છે પણ ખરેખર એનું અવલંબન જેને છે નહીં. તેવા થયા થકા રાગાદિ વિકલ્પ રહિતમ, જે રાગાદિ વિકલ્પ રહિત એવી જે પરમ સમાધિ છે તે રૂપ શુદ્ધાત્માને તો તે અલભમાના, એની તો એને પ્રાપ્તિ થઈ નથી, એને તો એને શુદ્ધાત્માને ખરેખર પ્રાપ્ત તો કર્યો નથી. તો પણ છતાં પણ તપોધન આચરણ યોગ્યમ, એટલે મુનિના આચરણ, તપોધન નામ જેને તપરૂપી ધન છે એવા મુનિના આચરણને યોગ્ય એવા જે ષટ આવશ્યક રૂપ જે શુભાચરણ છે, ષટ આવશ્યક વગેરે જે શુભ અનુષ્ઠાન એટલે શુભાચરણ છે, અને શ્રાવક આચરણ યોગ્યમ, શ્રાવકના આચરણને યોગ્ય એવા જે દાન પૂજા વગેરે શુભાચરણ છે, તેને તો દોષ દે છે, તેને ધિક્કારે છે, તેનો તિરસ્કાર કરે છે. શું કરે છે? તો પોતે કરતો નથી, ઉલટાનો એ તિરસ્કાર એને તિરસ્કારથી જોવે છે કે આ મુનિ છે એ બધો ત્યાગ કરે છે, એ આ શુદ્ધાત્મામાં કાંઈ છે જ નહીં ત્યાગ કરવાનો. પછી ત્યાગ શેનો? આત્મા તો ગ્રહણ ત્યાગથી રહી છે, માટે ત્યાગ શેનો? આ પૂજા દાન બધા શુભ ભાવ છે એ તો બંધનનું કારણ છે. શુભ ભાવથી તો બંધન થાય છે, માટે એવા શુભ ભાવને શુભાચરણને જે દૂષણ દે છે તે ઉભય ભ્રષ્ટાહા, તે બંને બાજુથી ભ્રષ્ટ થયેલા છે. ઉભય એટલે બંને બાજુથી, તે શુભાચરણથી પણ ભ્રષ્ટ છે અને શુદ્ધાત્માના પરિણામથી પણ ભ્રષ્ટ છે. હા, તે નિશ્ચયાવલંબી છે, નિશ્ચયાભાસી છે. નિશ્ચયાવલંબી એટલે નિશ્ચયાભાસી. હા, તે બંને થી ભ્રષ્ટ થયા થતા ઉભય સંતો ભ્રષ્ટા. નિશ્ચય અનુષ્ઠાન યોગ અવસ્થાંતરમ અજ્ઞાન અજ્ઞાનંત. નિશ્ચય અને વ્યવહાર એવું બંનેનું યોગ્ય આચરણ રૂપ જે બીજી અવસ્થા છે મોક્ષ માર્ગની, તેનાથી અજાણ્યા છે. એટલે ખરેખર વ્યવહાર નિશ્ચયના સુમેળ વાળા મોક્ષ માર્ગથી તેઓ અજાણ્યા છે. સાચા મોક્ષ માર્ગથી પાપમ એ બગ્નંતી, તે એકાંતે પાપને બાંધનારા છે. કેવળ વ્યવહારને અવલંબી છે એ પુણ્યને બાંધનારા છે, કેવળ નિશ્ચય અવલંબી છે તે પાપને બાંધનારા છે એમ કે છે. યદી પુનઃ શુદ્ધાત્મા અનુષ્ઠાન રૂપમ મોક્ષ માર્ગમ તત્સાધકમ વ્યવહાર મોક્ષ માર્ગમ મન્યંતે તરી ચારિત્ર મોહોદયાત શક્તિ અભાવેન શુભાશુભ અનુષ્ઠાન રહિતા અપિ. યદ્યપિ શુદ્ધાત્મ ભાવના સાપેક્ષ શુભ અનુષ્ઠાન રત પુરુષ સદ્રશા ન ભવંતિ, તથાપિ સરાગ સમ્યક્વાદી નિદાન વ્યવહાર સરાગ સમ્યક્વાદી દાન વ્યવહાર સમ્યક દ્રષ્ટિઓ ભવંતિ પરંપરા મોક્ષમ ચલવંતે. વળી જો ફરીને તે શુદ્ધાત્માના અનુષ્ઠાન રૂપ મોક્ષ માર્ગ અને તેનો સાધક એવો જે વ્યવહાર મોક્ષ માર્ગ તેને તો માને છે, એટલે યથાયોગ્ય શુભ અને શુદ્ધ બંને પ્રકારના પરિણમને જે તે ગુણસ્થાનમાં જે તે ભૂમિકામાં યથાયોગ્ય રીતે જે માને છે, માને છે ને પરિણમે છે એમ, માનવા રૂપે પરિણમે છે એમ. તો ચારિત્ર મોહ ઉદય, ચારિત્ર મોહના ઉદયને લઈને અથવા ચારિત્ર મોહના તીવ્ર ઉદયમાં જોડાઈ જવાથી એમ લેવું, ઉદયનો અર્થ ઉદયમાં જોડાવાથી શક્તિ અભાવેન પોતાના પુરુષાર્થ નહીં, અભાવ પુરુષાર્થ ઓછો છે, અભાવ છે એટલે એટલો પુરુષાર્થ જેને ઓછો છે તે શુભ અશુભ અનુષ્ઠાન રહીતા આપી, તે શુભ અને અશુભ આચરણથી રહી છે તો પણ, એટલે કે એટલું શુભાચરણ પાળતા નથી. શું છે? સમ્યક દ્રષ્ટિ હોવા છતાં એટલું શુભાચરણ પાળતા નથી. કોઈ એવા છે કે વ્યવસાય આદિમાં સમ્યક દ્રષ્ટિ વિશેષ રહેતા હોય, બાહ્ય શુભાચરણ એટલું એનું ઓછું દેખાતું હોય, પણ મોક્ષ માર્ગને તો પ્રાપ્ત થયેલા હોય પણ પૂર્વકર્મ અનુસાર અને પોતાના ઉદય અનુસાર એ ઉદયમાં જોડાઈ જવાથી એને અશુભ આચરણ દેખાતું હોય. જોકે તે જોકે શુદ્ધાત્મ ભાવના સાપેક્ષ શુભ અનુષ્ઠાન રૂપ પુરુષ સદ્રશા ન ભવંતી, તે શુદ્ધાત્મ ભાવના સહિતના એવા જે શુભ અનુષ્ઠાનમાં શુભ અનુષ્ઠાન પાળવા વાળા શુભ અનુષ્ઠાનમાં રત એવા સાધક જેવા દેખાતા નથી. એને શું છે કે અંદરમાં મોક્ષ માર્ગ છે અને બહારમાં પણ શુભ વિશેષ છે. મોક્ષ માર્ગી જીવને મુખ્યપણે તો એમ હોય છે કે અંદરમાં એને મોક્ષ માર્ગ શુદ્ધાત્માના શ્રદ્ધાજ્ઞાનચારી તો પ્રગટ થયા હોય અને બહારની અંદર એનું શુભાચરણ પણ વિશેષ હોય, એનું શાસ્ત્ર જ્ઞાન, એનો વ્રત સંયમ, એનો અનેક પ્રકારના શુભાચરણ ખાસ દેખાતા હોય, એવું કોઈને ન પણ હોય એમ કે છે. જીવનુષ્ઠાન રત પુરુષ સદૃશા નવંતી તેના જીવાનો નથી હોતા તથાપિ તો પણ સરાગ સંયુક્તવાદી એને રાગ સંયુક્તપણું હોવાથી એટલે સંયુક્તની સાથે એનો રાગ ઘણો હોવા છતાં આદિ દાન વ્યવહાર સમ્યક દ્રષ્ટિ ભવંતી તે સમ્યક દ્રષ્ટિ જ છે અને એ પરંપરા મોક્ષને પામે છે એનો પણ મોક્ષ જ થાય છે કેમ કે એ પણ મોક્ષ માર્ગમાં પ્રવેશેલો જીવ છે તેથી તેનો મોક્ષ થાય છે ઇતિ નિશ્ચયકાંત નિરાકરણ મુખ્યત્વેન વાક્યદ્વયમ ગતમ એમાં પણ બે પ્રકાર બતાવ્યા આમાં બે પ્રકાર બતાવ્યા ને એમાં પણ બે પ્રકાર બતાવ્યા એ રીતે નિશ્ચયકાંતના નિરાકરણની મુખ્યતાપૂર્વક બે વાત કરી તત સ્થિતમ તેથી એમ સિદ્ધ થાય છે આમ સાબિત કરી એક વાત તત સ્થિતમ કે એ તો નિશ્ચય વ્યવહાર પરસ્પર સાધ સાધક ભાવેનો રાગાદી વિકલ્પ રહિત પરમ સમાધિ બલેન એવો મોક્ષમ લભંતે તેથી એમ સિદ્ધ થયું કે આ રીતે નિશ્ચય વ્યવહાર બંનેના પરસ્પર આપસમાં સાધ સાધક ભાવથી ભાષા એવી આવે કે અંદર દેખાડવાના જુદા ને ચાલવાના જુદા એટલે ગુરુદેવે ખુલાસો આ વિષયમાં કર્યો છે એટલે લોકો શાસ્ત્રમાંથી સીધું સમજી શકે નથી જો અહીંયા નિશ્ચય વ્યવહારને સાધ્ય સાધક ભાવ જયસેનાચાર્યે સ્પષ્ટ કર્યો છે અને તકરાર પણ એની ચાલે છે સાંપ્રદાયિક તકરાર ચાલે છે એ આ વિષયની ચાલે છે પણ શાસ્ત્ર છે એ પણ ગુરુ ગમે સમજવા જેવું છે એ આ વચનોથી સ્પષ્ટ સમજાય એવું છે જ્યાં સુધી એને ગુરુગમથી સમજવામાં ન આવે તો કોઈ વાર શાસ્ત્ર છે એ શસ્ત્ર થઈ પડે કેમ કે એમાંથી એક તો એને અનાદિના શુભાચરણનો પક્ષ છે શુભાચરણ ઉપર એનું વજન છે અને એમાં એ શુભાચરણને નિશ્ચય મોક્ષ માર્ગનું સાધક કરે ત્યારે તો એની પકડ બરાબર જામી જાય છે કે હવે તો આ જ કરવા જેવું છે તો કહે છે કે એ રીતે ખરેખર દિશા બદલાઈ જાય છે અને મોક્ષ માર્ગને બદલે બંધ માર્ગમાં જીવ આવી જાય છે ભલે શુભાચરણ મારે તો હોય તો પણ એ ભાવથી રાગાદી વિકલ્પ રહીત પરમ સમાધિ બલે ને એવા નિર્વિકલ્પ રાગ વગરનો વિતરાગ ભાવ રૂપ પરમ સમાધિના બળથી રાગના બળથી ન લઈ લીધો પણ વિતરાગ ભાવ રૂપ જે પરમ સમાધિ છે તેના બળથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે એક જ મોક્ષ પ્રાપ્તિનો ખરેખર ઉપાય છે તેથી વિતરાગ ભાવ કેમ પ્રાપ્ત થાય ને પ્રાપ્ત થયો હોય તો કેમ વૃદ્ધિ થાય એના ઉપર એનું ધ્યાન હોવું જોઈએ એના ઉપર એનું લક્ષ્ય રહેવું જોઈએ તો એની પ્રાપ્તિ થાય નહીતર એ લક્ષ્ય ચૂકી જાય છે એટલે પ્રાપ્તિ થતી નથી.